ਸਾਥੀ ਕਹੇ ਸੁਜਾ ਸੁਲਖਣਾ
ઘણા બધા કલાકારો હોય અને હું કઠપુંદીના થડિયા નંબર જો ચોટી રહું તો બીજાને અન્યાય થઈ જાય, એટલે એનો પ્રોટોકોલ જળવાય. બાપુ તો ના ન કે, એટલે ગમે એટલું આપણે લાંબુ ગાઈએ પણ મારે સમજવું જોઈએ. હમણાં ગાવું હોય તો આખી રાત ગાઈ દઈએ, એમાં કંઈ બીજી વસ્તુ નથી. પણ હજી ઘણા બધા કલાકારો બાકી છે. પરમપૂજી હરસુખ ગિરિજી મહારાજ બાકી છે, બીજા ઘણા બધા કલાકારો, એનો બધાનો તમને લાભ મળે અને પૂરેપૂરો લાભ મળે. એટલા માટે નકે ગાવું હું તો ગાઈ દઉં, ક્યાંય બીજી મોટી વાત નથી. પણ એક ભજન લઈ અને દોરને હું વિરામ આપી દઈશ. એના પહેલા એક હું તમને વિનંતી સાથે, સાધુ સંતોની હાજરી છે, નાના મોઢે મોટી વાત થાય તો મને માફ કરજો, ક્ષમા કરજો. નાનો ભાઈ સમજીને અને સાધુ સંતો મને પોતાનો બાળક સમજીને માફ કરે પણ, અને સાચી વાત તમને લાગે તો તાળીઓ વગાડી. મને કોકે પૂછ્યું હતું કે તમે આટલા વર્ષથી આ ભજન ગાઓ છો, એમાં કોઈને કાંઈ સંદેશો આપો છો? મેં તો હું સંદેશો તો ન આપી શકું, એવું મારું જીવન નથી. પણ વિનંતી કરી શકું ચોક્કસ, બે હાથ જોડીને આધીનતા, અને હું વિનંતી કરીશ આ સંતવાણી દ્વારા. વાહ વાહ. રામદેવજી મહારાજના સમયની સમયકાળમાં એક ભેરવા નામનો રાક્ષસ હતો. એનો બહુ ત્રાસ હતો, લોકોને બહુ ત્રાસ આપતો હતો. પ્રજા આખી ત્રાહીમામ ત્રાહીમામ પુકારી ગયેલી. રામદેવજી મહારાજને અરજ કરે છે, મહારાજ અમને આમાંથી ઉગારો, આનો બહુ ત્રાસ છે. અરજ સાંભળી અને રામદેવજી મહારાજ નીલોડે ઘોડે સવાર થયા. ભાતમાં ભાલો લઈને શોધતા 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 એ ભેરવા નામના રાક્ષસને શોધી અને પકડે છે. પકડી અને એનો સંહાર કરવા જાય છે. સંહાર કરવો એટલે વધ કરવો, મારી નાખો. એટલે ઓલો હાથ જોડે છે. રામદેવજી મહારાજને કહે છે કે મહારાજ મારો વધ ન કરો, મને મારી ન નાખો, મને એવી જગ્યાએ રાખો, એવી જગ્યાએ મૂકી દો કે હું સમાજને પ્રજાને કાંઈ નડતરરૂપ ન થાઉં અને આપના ભજનનો મને લાભ મળે. રામદેવજી મહારાજને દયા આવી ગઈ, કારણ કે મોટો માણસ હોય ને એનો હૃદય બહુ વિશાળ હોય, જાતું કરવાની ભાવના બહુ હોય એનામાં, એને જ મોટો માણસ કહેવાય. સંકુચિત વૃત્તિનો હોય એને મોટો માણસ ન કહેવાય. નાની નાની વાતને પકડી લે. હૃદય વિશાળ હતો રામદેવજી મહારાજનો, સ્વાભાવિક છે. એમને દયા આવી ગઈ, એટલે જીવતે જીવતો જમીનમાં ભંડારી દીધો હતો ભેરવા નામના રાક્ષસને. એ અત્યારે બહાર નીકળી આવ્યો છે કળયુગમાં. તમે જ્યાં જુઓ ત્યાં અહીંયા, જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ. તો આમાં એક વિનંતી કરીશ, આપ આટલા બધા બોલી સંખ્યામાં બેઠા છો, હું કોઈ વ્યક્તિગત નથી કેતો, જનરલ વાત કરું છું, આ તો વીતી છે એટલે કહું છું. આમાં કદાચ તમામ આમાંથી આટલા બધા બેઠા છો એમાં કોઈ છાને છપને છાંટો પાણી જો કરતો હોય અને તમને જો ટેવ હોય તો કાલે રામદેવજી મહારાજના દરબારમાં જઈને તુલસીના પાંદડે જડાવી લેજો, તમારું જીવન સુધરી જાય એની તમને ખાતરી આપું છું. આટલું કરજો એટલે આ આખો કાર્યક્રમ ધાર્મિક છે એ સફળ થઈ જાય અને અમારા કાલાવાલા સફળ થઈ જાય. જે વ્યક્તિ આનું સેવન કરતો હશે એ કાલે જો એનું તુલસીને પાંદડે જળ લેશે તો વધારે વધારે રાજી કોણ થાય ખબર છે? એને ચાર ફેરા ફરીને જે બેન આવી છે એને બહુ રાજી થાય, બહુ આનંદ થાય. બીજા કોઈ એવી સ્ત્રી પાત્ર એવું ન હોય કે પોતાના ધણીને અસ્તવ્યસ્ત જોઈ શકે, એ કાયમને માટે પ્રાર્થના કરે લાંબી આયુષ્ય. બહેનોની દેણંગી બહુ છે સમાજમાં, બહુ દેણંગી છે, જબરજસ્ત સ્ત્રી પાત્ર. તમે જોજો આ શેઠો પોતાનો હોય બેનનો, પણ પૂરે કોના નામનો? પુરુષના નામનો. આ કપાળ એનો છે પણ ચાંદલો કોના નામનો કરે? પુરુષના નામનો, પોતાના પતિના નામ. આ હથેળીઓ એની છે પોતાની પણ એમાં મહેંદી રંગે પણ કોના નામના? પોતાના પતિના નામ. આ ગળું એનું છે પણ એના મંગળસૂત્ર પહેરે કોના નામનું? એના પતિના નામ, પુરુષના નામ. પોતાનું કાંઈ નહીં. બહુ કષ્ટ સહન કરી, તકલીફ સહન કરી બેન દીકરીઓ અને સંતાનને જન્મ આપે પણ એના પાછળ નામ કોનું લાગે? પુરુષનું લાગે. પોતાનું કાંઈ નહીં વિચાર કરો. ગમે એવો પતિ ભલે સેદારો હોય તો એને એમ કહી દે તું હાલ આગળ હું આવું પાછળ, આવી એની જણાવી છે. એટલે આમાંથી કોઈ કદાચ રવાડે હોય તો મૂકી દેજો કાલથી, તો વધારે રાજી એ થશે અને એનું સફળ થઈ જશે બધું કામ. આવા દેશી રાત કોઈ મળી જા તો જાણે જા કે એને કહીએ આવી દિલ રાની આવી રૂડી આ પરદેશ માં હગુરે એ નથી કોઈ હકમ જુમે દેશમાં આ સાધુના દેશમાં
જન્મ મરણ કરી જાય
આવા દેશી રામ કોઈ મળી જાય
ભજનોની તાકાત તો જુઓ ભાઈ સાહેબ, લોકો પગે લાગે છે. બોલો, મારા અહીંયા પગમાં હાથ નાખે છે. મારું જીવન કેવું મને ખબર છે, કાંઈ પગે પડવા જેવું છે નહીં, છતાં લોકો પગે પડે છે. આનું કારણ એક જ છે કે હું ભજન ગાઉં છું. એટલે હમણાં હું અમદાવાદ જતો હતો તો અડાલજ પાસે ત્રિમૂર્તિ પેલું મંદિર છે ને ભગવાન દાદા, ત્યાં કીધું અહીંયા સાદું જમવાનું મળે છે, હાલો આપણે જઈએ. અમે ગયા અંદર તો જેવી અમે થાળીઓ લીધી ને તેમાં એક બહુ રૂખડીઓ આત્મા હતો, એ દોડીને મારા પગમાં પડી ગયો. હું ચમક્યો હોય, મેં તો આ શું થયું? એટલે મને કીધું, બાપુ મેં તમારી હારે મજીરા વગાડ્યા છે ભજનમાં. વધવા વાહ ભાઈ, જો બહુ સરસ. મેં બહુ થોડીક વાત કરી, આનંદ આવ્યો. પછી અમે જમવા માટે જુદા પડ્યા. થોડીક વાર થઈને પાછા આવ્યા એ ભાઈ, મને કે બાપુ એક ભ્રમણા કાઢી નાખ્યો તમારા મનમાંથી. મેં તો કઈ ભ્રમણા? તો કે તમને પગે નથી લાગ્યો, પણ તમે જે ભજન ગાવો છો ને એને પગે લાગ્યો. મેં કીધું હવે સાચી વાત કરી. પછી મેં બે કાન પકડી લીધા, હું એને પગે પડી ગયો. ખરેખર તાકાત તો જો આની કેટલી બધી છે. આજ ગુલામ અલી મહેંદી હસન એની હારે પણ તબલા વગાડવાના છે નથી ને, એને કોઈ યાદ કરે છે? ગીતુ બગડા બધા ઓળખતા, કારણ કે ભજનમાં વગાડે. આની તાકાત જો, નારાયણ સ્વામીજીની પેટી બહુ વહી ગઈ હતી, બહુ મહેનત કરીને અમે લઈ આવ્યા. હું લઈને જતો હતો માંડવી તો બચાવ, મેં ખાલી વાત કરી ભાવેશભાઈ. મેં તો નારાયણની પેટી હતી, નિશાની મળી ગઈ, આજે આશ્રમમાં પધરાવવા જવું છે. અને કે ક્યાં છે? મેં તો ગાડીમાં છે. ઓહો, તો તમે એ હાર્મોનિયમ બહાર કાઢો કે અમારે દર્શન કરવા છે. પછી મેં કીધું બહુ પેક કરી રાખેલી છે. તો કે નહીં નહીં. પછી બધાને ફોન કર્યા, લગભગ 50-60 માણસો ભેગા થઈ ગયા. અને એટલા બધા હાર્મોનિયમને ભાવથી પગે લાગતા હતા. કે સાદી હાર્મોનિયમ છે નારાયણ સ્વામીજીની, બરાબર. પણ શું કામ પગે લાગ્યા? એમના કરતા પણ સારી હાર્મોનિયમ તો કેટલા ગાયકો પાસે છે, જબરજસ્ત, બહુ મોટી કિંમતની. હે, બીએસ રામસિંહની, નારાયણ તેની, મોટા મોટા કલાકારો પણ. પણ એને કોઈ પગે નથી લાગતો. અને શું કામ પગે લાગ્યા? કારણ કે હાર્મોનિયમ ઉપર ભજન ગવાણા છે. નારાયણ સ્વામી જેવી હસ્તીએ ભજન ગાયા છે એટલે બધા હાર્મોનિયમને પગે લાગ્યા છે બહુ ભાવથી. એટલે આ ભજન છે ને એ બહુ હળવાશથી લેવા જેવી વસ્તુ નથી, એવું મને સમજાણું છે. 6-7 વર્ષ થયા, જાજો ટાઈમ નથી થયો. અને મને સમજાણું શું કામ? કે સત્તાધાર હું ભજનમાં ગયો અને મને પરમ પૂજ્ય લઘુ મહંત એવા પૂજ્ય વિજયદાસજી મહારાજે આપા ગગીરના મંદિરના પટાંગણમાં બેસી અને મને રાતના 8 વાગે બે ટકોર જે કરી, એ ટકોર મને લાગી ગઈ. મને કે પહેલા જીવન ચરિત્ર વાંચો સંત પુરુષનો, મહાપુરુષનો, પછી ભજન ગાઓ. દાખલા તરીકે તમે મીરાના જીવનચરિત્ર વિશે જો જાણતા હશો અને પછી જો તમે મીરાને ગાશો તો મીરા તમારી સામે સ્વદેહે નહીં આવે પણ સ્વરદેહે ચોક્કસ આવશે, એવું મને કીધું. પણ વાત સાચી છે, ખોટી વાત નથી. બહુ વ્યથક આત્મા છે પરમપૂજ્ય વિજયદાસજી મહારાજ. એમને જવાનું હતું એટલે બોમ્બે પધાર્યા, પોતે નીકળી ગયા. ક્યારેક બેસવા જેવું છે, એ જ્યારે વાતો કરતા હોય ત્યારે સાંભળવા જેવો છે સત્સંગ. એટલે કોઈક સંતની ટકોર થાય અને એનો જો કંઈક આપણાને ધ્યાન આવી જાય, એટલે મને ખબર બહુ એટલી પડી કે આ બહુ ગંભીર વસ્તુ છે એટલી, બાકી જીવનમાં નથી ઉતરી. ગંભીર બાબત છે એટલી મને ખબર પડી, બહુ મહામૂલ્ય વસ્તુ છે. બીજું મને એવું થયું કે આ ગાયકો કોઈ 50,000 લે છે, કોઈ 1,00,000 લે છે, કોઈ 2,00,000 લે છે, કોઈ 2,50,000 લે છે, 5,00,000 લે છે ને ભાઈ, એમાં ગુનો નથી કરતા. સમાજ આપે છે ને લે છે, લૂંટતા નથી, એનો વિરોધ ન કરાય, એની તાકાત છે ને લે. પણ મને એવું થયું કે આ ખાલી ગાય છે તો કોઈને 50,000 મળે છે, કોને 1,00,000 મળે છે, કોને 1.5 લાખ મળે છે, કોને 4-4 લાખ મળે છે. આ ખાલી ગાય છે. તો જેણે પરમ તત્વનું ભજન કર્યું છે એને શું ભગવાન નહીં મળ્યો હોય? મળ્યો જ હોય ને ભાઈ સાહેબ. હે, એવી વસ્તુ છે. એટલે જ કીધું છે
સદગુરુ શબદના શબદના. હવે બની જાઓ અધિકારી પાનભાઈ, ઓ પાનભાઈ, એ મેલી દો અંતરનાથને અભી.
આધ્યાત્મિક દુનિયામાં શિખર ઉપર છે. ભજનો બધા અલૌકિક છે, પણ આ તો 52 ભજન શિખર ઉપર છે આધ્યાત્મિક દુનિયામાં. આખા વિશ્વની ફિલોસોફી તૂટી પડી જાય આવા ભજનો છે ભાઈ સાહેબ. તળસંગ બાપુ, ગોહિલ દરબાર, ગંગાબા સાહેબ, રાજપુરા, સરવિયા દરબારોના દીકરી અને પાનભાઈજી હમીર પઠિયારના દીકરી, આ ત્રણે ત્રણ મહાપુરુષો અગમ અગોચર દિશામાંથી આવી અને પરમ તત્વનું ભજન કર્યું છે. અને ત્રણે ત્રણની સમઢિયાળા ગામના પાધરમાં કાળુભાર નદીને કાંઠે ફૂલ સમાધિ છે. ક્યારેક દર્શન કરવા જાજો ભાવથી, અને તમને જો કાંઈક અનુભૂતિ ન થાય તો મારી જાતને વેચી દો. આવા મહાપુરુષોના ભજન શબદના શબદના. હવે બની જાઓ અધિકારી પાનભાઈ, એ બેલી દો અંતરના તમે એ ખોટા અભિમાન.
આવી જાઓ મેદાનમાં
સતગુરના રે સિદ્ધરામ રે સ્વારા હું ભોળિયાનાથની આ જય બોલાવીશ. બધાએ ઊંચા હાથ કરી અને મને જેમાં સાથ આપજો. બધાએ ઊંચા હાથ કરી કારણ કે આધીનતાની નિશાની છે. બધાએ આપણે તો શિવજી મહારાજ પાસે આધીનતા સ્વીકારવાની છે. ગુરુ મહારાજનો દરબાર છે, રામદેવજી મહારાજના બેસણા છે, એટલે દરેકને વિનંતી બાકી ન રહે કોઈ. બધાએ ઊંચા હાથ કરી અને જેમાં સાથ આપજો. નમઃ પાર્વતી પદે મહા